એ તીર્થસ્થાનમાં હાલ કોણ રહે છે? ત્યાં હાલ અગસ્ત્ય ઋષિના શિષ્ય તૃણસોમાગ્નિ રહે છે. સુનંદા, આપણું સમગ્ર રાષ્ટ્ર ઋષિ દંપતિ અગસ્ત્ય લોકમુદ્રાનું ઋણી છે. આપણે યાત્રાએ નીકળ્યા ત્યારથી હું પ્રાર્થતો રહ્યો છું. અગસ્ત્ય મુનિ શાર્દુલ પેજો રાસે મહામતે ઇમામમ કૃતામ પૂજામ ગૃહિષ્ણિષ્વ પ્રિયયા સહ. મુનિશ્રેષ્ઠ અગસ્ત્ય, આપ પેજના પુંજમય અને મહાબુદ્ધિમાન છો. મારા દ્વારા થતી આપની આ પૂજાનો લોકમુદ્રા સહ સ્વીકાર કરો. બધા ઋષિઓમાં લોકમુદ્રા અને અગસ્ત્ય વિશિષ્ટ છે કા? સુનંદાએ પતિની અંજલિમાં સૂર પુરાવતા પૂછ્યું. હા, એ વાત સાચી છે. તને એક બીજી વાતની ખબર છે સુનંદા? મહામુનિ અગસ્ત્ય શક્તિ સુક્તના કરતા છે. તેમણે પરમ શક્તિને વ્યવહારની ભૂમિકા પર ઉતારી અને વિશ્વભરમાં ફેલાવી. આમાં ઋષિ અગસ્ત્ય અને માતા લોકમુદ્રાનો સહિયારો પુરુષાર્થ હતો, ભરતે અહોભાવપૂર્વક કહ્યું. ખરી વાત છે, મહામુનિ અગસ્ત્યે બ્રહ્મ ધ્યાનમાં તલ્લીન રહેવા ઉપરાંત મહાશક્તિના વિરાટ તરંગોને દિગંત પર્યંત પહોંચાડવાની પણ બાથ ભીડી. ભગવાન પરશુરામે આ શક્તિ તત્વ પર 10 ખંડી કલ્પસૂત્ર રચ્યું હોવાનું સાંભળ્યું છે, તે સાચું? પોતાને ભગવાન પરશુરામ પ્રત્યે કશો પૂર્વગ્રહ નથી તેમ સૂચવવા સુનંદાએ પૂછ્યું. હા સુનંદા, એ વાત ખરી છે. બ્રહ્મચિંતન આપણું આકાશ છે, તો આ પરમ શક્તિ આપણી ધરિત્રી છે. બંનેનું મિલન થાય ત્યાં જ સર્વ સંઘર્ષો પર વિજય થાય છે. ભરતે પરમ સત્યનું ઉચ્ચારણ કર્યું. અગસ્ત્ય લોકમુદ્રા આપણા રાષ્ટ્રીય મૂલ્યોના પ્રણેતા સમા લાગે છે નહીં? સુનંદાએ આદરપૂર્વક પૂછ્યું. હા, અને આપણા કુટુંબ જીવનના પણ. મહર્ષિ અગસ્ત્યે માતા લોકમુદ્રાને કહેલું, સૂત્ર જયા વેદત્ર સતની માજી યત સમ્યસ્ય મિથુનાભ્ય જાઓ. દંપતી સાથે મળીને યજ્ઞ કરે તો ત્રિલોક વિજયી બને. પ્રત્યેક દંપતીએ જીવનમાં જડી રાખવા જેવું છે, ભરતે કહ્યું. સુનંદા ભરતની આ વાત સાંભળતા કૃતકૃત્યતા અનુભવી રહી. બંને વચ્ચે પરભર શાંતિ પ્રસરી રહી. થોડી વારે મહારાજ ભરતે કહ્યું, સુનંદા, આપણા રાષ્ટ્રની સાંસ્કૃતિક સ્થિતિ જો વિસ્તારવામાં અગસ્ત્ય લોકમુદ્રાનો ફાળો અજોડ છે. એ વિરલ દંપતીની ઉત્તરથી દક્ષિણની યાત્રા આ મહાન રાષ્ટ્રના સ્વાભાવિક વિકાસનું પ્રથમ સીમાચિહ્ન બની ગયું. દેવ, તમારી સાથે આટલી યાત્રા કર્યા પછી મને પણ સમજાય છે કે રાષ્ટ્રીયતાનું સ્વરૂપ ઘડવામાં ભૂમિનો ફાળો બહુ મહત્વનો છે. માતૃભૂમિની વિશિષ્ટ ગંધ હોય છે. પૃથ્વીમાંથી પ્રગટતી આ ગંધનું નામ જ રાષ્ટ્રીયતા છે. સુનંદા, આપણા પૂર્વજોએ ભૂમિની સ્તુતિનો જે સ્તોત્ર રચ્યો છે તેની યથાર્થતા આવે પ્રસંગે આપણા ધ્યાનમાં આવ્યા વિના નથી રહેતી. ભૂમિ અને તેના પર વસતા માનવી વચ્ચે ઋષિઓએ માતા પુત્રનો સંબંધ કલ્પ્યો છે. આવો સંબંધ સ્વીકારવાથી પુત્રનું મન કૃતજ્ઞતાથી ભર્યું રહે છે. અને ભૂમિ જો માતા છે તો તે કોઈ સંતાન પ્રત્યે પક્ષપાત નહીં કરે. આ સંબંધને લીધે ભૂમિમાંથી ઉત્પન્ન થતી સંપત્તિ પર સમગ્ર પ્રજાનો સમાન અધિકાર ઊભો થાય છે અને તેનું સમાન વિતરણ થાય તે જોવાનો નૃપતિનો ધર્મ બને છે. સમાન વિતરણમાં કોઈ અવરોધ ઊભો થાય તો ભૂમિના દાનથી વંચિત રહી જનારા લાંબો સમય એ અન્યાય સાંખી શકતા નથી. જીવનના પરિબળો આવા વંચિતો દ્વારા ક્રાંતિનો ઝંઝાવત જગાવવામાં સફળ થાય, આવી ક્રાંતિનું કેટલું મૂલ્ય ચૂકવવું પડશે તેનો વિચાર કરવા કોઈ થોભતું નથી. સમાન વિતરણ આડેની રૂકાવટ હટાવીને જ એ ઝંઝાવત જંપે છે. રાષ્ટ્રમાં સમાન વિતરણનું માળખું જળવાય છે કે નહીં તે જોવા માટે પણ રાજવીએ યાત્રા કરવાનું આવશ્યક છે. ભરતની જીભે ભૂમિની પ્રશંસા કરતા સરસ્વતી બેસતી, તેમની વાણી કાવ્યમય બની જતી. ભરત સુનંદાને આ કાવ્ય જગતમાં ખેંચી તેના મનમાંથી પરશુરામની આશીષની વાત કઢાવી નાખવા માંગતા હતા. દેવ, ભૂમિના ભૌતિક સૌંદર્યને વહાલ કરતા તમે મને શીખવ્યું. સુનંદા ભરતની વિશિષ્ટ કલાદ્રષ્ટિને અંજલિ અર્પી રહી. સુનંદા, વાંછાદિત ઉન્નત પ્રદેશ, નિરંતર વહેતી સરિતાઓ, હર્યા ભર્યા ખેતર, એ બધાના સરવારાથી ભૂમિનું સમગ્ર રૂપ બંધાય છે. અવનવા પાકને સ્વરૂપે ભૂમિ પોતાના પેટારમાંથી સુવર્ણ નિપજાવે છે એટલે તેને હિરણ્ય વક્ષા કહે છે. હિમાલય અને તેમાંથી વહેતી નદીઓના મહત્વથી તું પરિચિત છે. કન્યાકુમારીનું પાદ પ્રક્ષાલન કરતા મહાસાગરથી પણ તું એ જ રીતે માહિતગાર થા, એટલા માટે મેં આ યાત્રામાં તને સાથે લીધી. તમારી એ ઝંખના નિષ્ફળ નથી ગઈ. દેવ, તમારા સાથમાં હું પણ આ રાષ્ટ્રની ભૂમિને આરાધતા શીખી છું, સુનંદાએ કહ્યું. સુનંદા, મેં સુવર્ણ કહ્યું તે પાકનો આધાર વર્ષા પર છે. ગ્રીષ્મને અંતે ધૂળની ડમરીઓ ચડવાથી માતી રીશ્વા નામની આંધી પ્રચંડ વેગથી નૈઋત્ય દિશામાંથી ઈશાન તરફ ઉપડે છે. આકાશમાં દોડાદોડ કરતા વાદરા ભૂમિને વૃષ્ટિથી પરિપલ્લવિત કરે છે. તે જળ ક્યાંથી આવે છે? તેનું ઉગમસ્થાન છે મહાસાગર. ભરત સુનંદાને સાગરની ઉપકારતા સમજાવતા એક પ્રકારનું મૌગ્ય અનુભવી રહ્યા. દેવ, એ રીતે હિમાલય અને કન્યાકુમારી આ રાષ્ટ્રની અસ્મિતા રૂપી મેઘધનુષ્યના બે છેડા કહી શકાય કાં? સુનંદા પણ ભરતની અસર નીચે કાવ્યમય બાનીમાં વાત કરી રહી. સુનંદા, એ વિરાટ મેઘધનુષ્યને ઉત્તર છેડે છે શિવ, દક્ષિણ છેડે છે પાર્વતી. કુમારી ઉમા શિવ પર્યંત પહોંચવા અખંડ તપ કરી રહ્યા હોય તેવું લાગે છે. આ પ્રતીકમાં મને આપણા રાષ્ટ્રનું અવતાર કૃત્ય સમાવિષ્ટ થતું લાગે છે. કન્યાકુમારીનું દર્શન એ રીતે રાષ્ટ્રના પ્રત્યેક પ્રજાજન માટે સૂચક બની જાય છે. મહારાજ ભરત કોઈ સ્વપ્ન જોતા હોય તેમ અંતરિક્ષમાં મીટ માંડી રહ્યા. સુનંદા ભરતનો કલ્પના વિહાર પ્રસન્ન ચિત્તે નિરખી રહી. મહારાજ ભરતે નૌકામાં બેસી યૌદ્રીપ પ્રતિ પ્રયાણ આરંભ્યું ત્યારે સુનંદાએ ભારતનું પાદ પ્રક્ષાલન કરતા સાગરને કાંઠે ઊભી પ્રસન્ન વદને તેમને વાલભરી વિદાય આપી હતી. પોતે પરશુરામના આશીર્વાદની વાત કાઢે તેથી મહારાજ ભરત અકરાતા. એટલું જાણ્યા પછી સુનંદાએ એ વાતનો ઈશારો સરખો કર્યો નહોતો. સુનંદા વાત ભૂલી નહોતી. એ વાતને તેણે અંતરના કો અગોચર ખૂણે દબાવી દીધી હતી. આ રીતે વાત દબાવી રાખવાનું સુનંદાને સારી પેઠે આલ પડતું. સુનંદા પાછી પ્રતિષ્ઠાનપુર પહોંચી તોય તેના મનમાંથી પુત્રવતી ભવઃ આશીષની વાત નીકળી નહોતી. રાજકાજમાં ભાગ લેવા છતાં સુનંદાનું મન સતત ઉદ્વિગ્ન રહેતું. અનેકવાર તેની ઊંઘ ઉડી જતી અને તેને પરશુરામ પુત્રવતી ભવઃ કંઈ પુચકારી રહ્યા હોય તેવું લાગતું. પરશુરામ જેવા અવતાર પુરુષે તેના સંયમિત જીવનની હાંસી શા માટે ઉડાવી હશે એ સુનંદાને સમજાતું નહીં. પતિના આરાધ્ય ગુરુદેવ માટે પોતાના મનમાં ધૃણા ઉત્પન્ન ન થાય તે માટે સુનંદા સતત અનંતના સ્વામીને પ્રાર્થના કરતી, પણ વિચિત્ર આશીર્વાદનો ડંખ તેના મનમાંથી નીકળતો નહીં. તેની ઊંઘ અનેકવાર ઉડી જતી. રાજ્ય કારોબારમાં ભાગ લેવા છતાં સુનંદાનું મન કોરતું નહીં. એના મનને જાણે હિમ લાગી ગયું હતું. આ દિવસોમાં મહારાજ ભરત મેઘ પ્રતિછંદમાં નહોતા તે સારું હતું. સુનંદા પોતાનો ઉત્તાપ લાંબો સમય છુપાવી શકે તેમ નહોતી. ભરત આવો ઉત્તાપ જોઈને કેટલા વ્યથિત થાત. તેમનો સુનંદા પ્રત્યેનો પ્રેમ એટલો ઉત્કટ હતો. એક દિવસ પાછલી રાત્રે સુનંદા કાંગા નિંદરમાં પડી હતી. ત્યાં તેણે પોતાના ખંડની પૂર્વ દિશાનું વાતાયન આપોઆપ ઉઘડતું જોયું. ખુલ્લા વાતાયન દ્વારા ખંડમાં આછો પ્રકાશ પ્રસર્યો. તેની સાથોસાથ સુનંદાએ કોઈ વ્યક્તિને પણ પ્રવેશતી જોઈ. વિશાળ દ્વારમાંથી પ્રવેશ કરવાને બદલે આ વ્યક્તિ સાંકડા વાતાયનમાંથી શા માટે પ્રવેશી હશે? સુનંદાનું આશ્ચર્ય સ્પષ્ટ આકાર લે તે પહેલાં તો એ વ્યક્તિ પલંગ પાસે આવી પહોંચી. સુનંદાને તરત ઓળખ પડી. અરે, આ તો ભગવાન મારીચી. સુનંદા વિશેષ કંઈ બોલે તે પહેલાં ભગવાન મારીચીએ સહાનુભૂતિપૂર્વક પૂછ્યું, પુત્રી, છેલ્લા થોડા મહિનાથી તને શું થઈ ગયું છે? ભગવાન મારીચી, તમે મારી મનોવેદનાના સાક્ષી છો ને? સુનંદા પોતાની વ્યથા વ્યક્ત કરવાનું સ્થાન મળ્યું તેથી નિરાત અનુભવી રહી. આટલી ખીન શા માટે રહે છે? મારીજીના સ્વરમાં સમસંવેદનનો ભાવ હતો. ભગવાન પરશુરામે મારા પર કર્યું છે કેવું? સુનંદાએ પિતા સર્વસેન સમક્ષ રાવ ખાતી હોય તેમ કહ્યું. તમે આપેલ આશીર્વાદની વાત કરે છે ને? હા, મને તેમણે કેટલી ઉતારી પાડી. જે થવાનું હોય તે કહેવું, એમાં શું દોષ? મારીચીએ ડબલ ડાળી પર હાથ પસારતા પૂછ્યું, શું થવાનું છે? હું પુત્રવતી થવાની છું? તમે પણ એમ કહો છો? સુનંદા ધુઆંપુઆ થઈ ગઈ. હા સુનંદા, હા, તું પુત્રવતી થઈશ. મારીચી સુનંદાનો રોષ ધોરીને પી જતા હોય તેમ શાંતિથી બોલ્યા, ભગવાન, આપે તો મહારાજ ભરતને વ્રત લેવડાવ્યું છે એ જાણવા છતાં આપ મારે વિશે આવી અરખામણી આગાહી શા માટે કરો છો? ભરતને પોતાને સંતાન પ્રાપ્તિ આવશ્યક અનિવાર્ય લાગતી હોય તો? તમે બંને સાદા દંપતિ નહીં, સમ્રાટ સામગ્રી છો. તમારો ગાદી વારસ હોવો અનિવાર્ય છે. હું સમજી ભગવાન, આપ અને પરશુરામ બંને નિયોગનું સૂચન કરવા માંગો છો. સુનંદાએ સુગાતી હોય તેમ કહ્યું, એમાં ખોટું શું છે? નિયોગ શાસ્ત્ર માન્ય છે. મારીચીએ પોતાની શાંતિ જરાય વિચલિત થવા ન દીધી. ભગવાન, શાસ્ત્ર માન્ય હું સમજું છું, છતાં મારે ઘરે એ વાત નથી ઉતરતી. તેનું શું? હું માનું છું કે શાસ્ત્રો માનવ માટે છે, માનવ શાસ્ત્ર માટે નથી. માનવ નીચે પડતો અટકે તે માટે શાસ્ત્રો છે. માનવનું ઉદ્વગમન રોકવા અર્થે શાસ્ત્રો નથી. હોઈ શકે નહીં. સુનંદા મારીચીની સમૂહ વડિયન હોય તે રીતે ભગવાન મારીચી સાથે શાસ્ત્રાર્થ કરી રહી. પુત્રી, તું પુત્ર પ્રસવવાની છે એવું ભગવદ્ વિધાન છે. તેનું શું? ભગવાન મારીચીના કપાર પર બે એક રેખા પડી. અટપટા પ્રશ્નની ચર્ચા કરતા તેમના લલાટ પર અમુક કરચલી પડતી. તેને ઉપાય એ જ. ભગવત શક્તિએ માનવ જાતને ચિંધ્યો છે. શું મારીચી જેને સાલસ માનતા હતા તે સુનંદાને આટલી કુશળતાપૂર્વક તર્ક લડાવતી જોઈને મનોમન પ્રસન્ન થયા? તપ કરવાનો માર્ગ સૌ માટે ખુલ્લો છે. સુનંદા, નિર્મિતિ સામે હઠે ચડવાને બદલે તારી અને નિર્મિતિ બંનેની વાત રહે એ દિશામાં તારો વિચાર પ્રવાહ વાર ને? એવો કોઈ માર્ગ છે? સુનંદા ઢીલી પડી. તેણે કુતૂહલપૂર્વક પૂછ્યું. હા, મારીચીએ પ્રતિતિપૂર્વક કહ્યું. હું એવો માર્ગ ગ્રહણ કરવા તૈયાર છું. સુનંદાએ હિંમતભેર કહ્યું. સારું, પણ તારે મારી એક શરત સ્વીકારવી પડશે. ભગવાન, આ તો શરતની પરંપરા ચાલુ થઈ. કહો તો ખરા, આપની શી શરત છે? સુનંદાના સ્વરમાં ભારોભાર ઉત્સુકતા હતી. તું નિયોગ માટે તૈયાર થઈ છો એવો દેખાવ તારે કરવો પડશે. નિયોગની વિધિ સ્વીકારવી નથી, પછી એવો દેખાવ શા માટે કરવો? પુત્રી, આ વાત થોડી વિગતથી સમજાવવી પડશે. ચિત્ત દઈને સાંભળીશ ને? મારીચીએ કોઈ ચરમ સત્યનો રહસ્ય ફોટ કરવો હોય તેવા ગાંભીર્યપૂર્વક કહ્યું. ભગવાન, આપ મને સમજાવશો તેને હું પરમ લાભો માનીશ. સુનંદા, ભારતરાજ મહાન વૈદ્ય છે, મારીચીએ કહ્યું. આપના શિષ્ય છે ને? સુનંદાએ મારીચીને અંજલિ આપી. ભારતરાજ રોગોને સાકાર સ્વરૂપે જોઈ શકે છે. ઔષધિઓ તેની સાથે મોઢા મોઢ વાત કરતી હોય તેમ લાગે છે. વૈદકીય સંશોધનમાં ભરતરાજની પ્રતિભા અવનવા ચમત્કાર સર્જે છે, પણ એકવાર તેની સંશોધક બુદ્ધિ અવરી દિશાએ કામ કરી ગઈ હોય તેવું લાગ્યું. શું થયું હતું? કોઈક પ્રયોગ કરતા ભરતરાજે સ્વયંભૂ ઔષધિ શોધી કાઢી. એ વરી શું? સુનંદાની જિજ્ઞાસા ઉત્તેજિત થઈ હતી. સંતાનની ઉત્પત્તિ માટે સ્ત્રી પુરુષનો સંયોગ આવશ્યક છે, એ સર્વવિદિત હકીકત છે. સંતાન માતાના ઉદરમાં ઉછરે છે. અગત્ય વશિષ્ઠ જેવા કુંભમાં પાક્યા તે પણ સૌ જાણે છે, પરંતુ એ વાત આપણા સાંસ્કૃતિક વિકાસ સાથે સુસંગત નથી, એટલે વૈદક શાસ્ત્રમાંથી તેને બાતલ કરવામાં આવી. ભારતરાજ તેનાથી આગળ વધ્યો. એક દિવસ મારી પાસે આવીને તે કહે, ભગવાન, મેં એક અદ્ભુત ઔષધનું નિર્માણ કર્યું. ભારતરાજનો ઉમંગ ક્યાંય સમાતો નહોતો. તું આટલો પ્રસન્ન થઈ ગયો એવું શું શોધ્યું છે? મેં પૂછ્યું. શોધાઈ ગયું છે ભગવાન, સ્ત્રી બીજ અને વીર્યના સંયોગ વિના બાળક ન સંભવે એમ સૌ માને છે ને? આ માન્યતા મેં જૂઠી પાડી છે. કઈ રીતે? સ્વયંભૂ ઔર્યધિના સેવનથી માત્ર સ્ત્રીબીજ ગર્ભનું સ્વરૂપ લે છે. આવી સ્વયંભૂ ઔષધિની શોધ માટે તું આટલો આનંદમાં છે? હા, પ્રાણીઓ પર તે સફળ થઈ છે, માનવ પર પ્રયોગ કરવો બાકી છે. ભરતરાજ, સ્વયંભૂ ઔષધિની વાત ભૂલી જા, એ શોધ અહીં જ દાટી દે. માનવ પર આ પ્રયોગ કરાય નહીં. શા માટે? ભારતરાજ પ્રોત્સાહનને બદલે આવો આદેશ મળતા આક્રમણ અનુભવવા લાગ્યા. ભરતરાજ, તું પવિત્ર સંશોધક છે, સંસ્કૃતિ વિધ્વંસક નથી. ભગવાન, આ તે સર્જનની વાત છે, આમાં વિધ્વંસ ક્યાં આવ્યો? ભરતરાજ, નિસર્ગના રહસ્યની ચાવી તારા હાથમાં આવી એટલે તું અવનવા સંશોધન કરી શકે તેમ છે, પણ જનસમાજ એ સંશોધનનો સદઉપયોગ કરી શકે તેવે સ્તરે હોય તો જ એ શોધ પ્રચલિત કરાય. જનસમાજનું ગજું જે શોધ જીરવી શકે તેમ ન હોય તેને દફનાવવાની જ હોય. તારી સ્વયંભૂ ઔષધિથી સૌથી મોટો ફટકો કુટુંબ જીવનની પ્રણાલીને લાગે. આપણે જે અનુપમ સંસ્કૃતિ પ્રસ્થાપિત કરી છે અને વિકસાવવા માંગીએ છીએ તેનો પાયો છે કુટુંબનું એકમ. સ્વયંભૂ ઔષધિથી સંતાન થવા લાગે તો કુટુંબની આવશ્યકતા ન રહે, કુટુંબ ભાવના નાશ પામે. એ વાત સાચી, ભારતરાજ મારી વાતનું હાર્દ પકડ્યું હોય તેમ નીચું જોઈ જતા કહ્યું. એ પછી સ્વયંભૂ ઔષધિની શોધની વાત નિપટી દેવામાં આવી છે. તારે નિયોગનો દેખાવ શા માટે કરવો પડે તેમ છે તે સમજાયું ને? સમજાયું. મારે નિમિત્તે ભારતરાજની સ્વયંભૂ ઔષધિ પ્રકાશમાં આવે તેવું આપ નથી ઈચ્છતા? સુનંદાએ કહ્યું. બરાબર છે, ભરતને પણ તારા પર સ્વયંભૂ ઔષધિનો પ્રયોગ થયો છે તેની ખબર ન પડવી જોઈએ. ભારતરાજને હું મોકલીશ, દેખાવ નિયોગનો હશે, તે પ્રયોગ કરશે સ્વયંભૂ ઔષધિનો. ભગવાન, આપે મારી મૂંઝવણના ઉકેલોનો અદ્ભુત માર્ગ બતાવ્યો. સુનંદાએ મારી ચીની સાપ મરે નહીં અને લાઠી ભાંગે નહીં એ કાર્ય પદ્ધતિને કૃતકૃત્ય ભાવે હાર્દિક અંજલિ આપી. પુત્રી, તું સંતાન ઈચ્છે છે એવી તૈયારી વહેલી તકે કરવા માંડ. ભરત આવે ત્યારે તારું માતૃ સ્વરૂપ જુએ એવું કરજે અને નિયોગની દરખાસ્તનો કશો વિરોધ ન કરીશ, મારીચીએ કહ્યું. અને સુનંદાની આંખ એકાએક ઉઘડી ગઈ તો તેણે જોયું કે વાતાયન બંધ હતું, તેના ખંડમાં બીજું કોઈ હતું નહીં. પણ સુનંદાના અંતરનો ઉચાટ એકાએક સમી ગયો હતો. સુનંદાને સ્વપ્નમાં શ્રદ્ધા હતી. તે પથારીમાં બેઠી થઈ સૌથી પહેલાં પતિના ગુરુ પરશુરામને મનોમન વંદન કર્યા, પછી પ્રાર્થના આરંભી. પક્ષીઓનો કલરવ એ પ્રાર્થનામાં સાથ પુરાવી રહ્યો અને થોડા જ મહિના બાદ પોતાના આશ્રમમાં પદ્માસન વાળીને બેઠેલા મારીચી હોમની પૂર્વ તૈયારી કરતા ભારતરાજને કહી રહ્યા હતા. ભારતરાજ, તે સ્વયંભૂ ઔષધિની શોધની વાત સૌ પહેલાં કરી ત્યારે મને તારા મનમાં કશો ખોટકો હોવાની શંકા થઈ હતી. આવી નિરુપયોગી અને ઉપદ્રવી શોધ પાછળ શક્તિ અને સમય બગાડાય? બીજું, સંશોધન કરતા આ શોધ તારે હાથ ચડી ગઈ હતી તે યાદ આવ્યું ત્યારે મને થોડી નિરાશ થયેલી. પણ અનાયાસે આપણી બુદ્ધિ અવરે પાટે ન ચડે એ સાચી સાધના. મારી આજ્ઞાથી તે સ્વયંભૂ ઔષધિની વાત તદ્દન દાટી દીધી. પણ એ નિરુપયોગી સંશોધન ભરત સુનંદાના જીવનમાં ઊભી થયેલી ગૂંચના ઉકેલ માટે ઉપયોગી થશે. અનાયાસે એનો માનવ પ્રયોગ પણ થઈ જશે. તારે પ્રતિષ્ઠાનપુર જવાનું છે, નિયોગ નિમિત્તે પણ નિયોગ શક્ય નથી. સુનંદા જુદી માટીની છે. સુનંદા પર તારે સ્વયંભૂ ઔષધિનો પ્રયોગ કરવાનો, પછી એ ઔષધિને દુઃસ્વપ્નની જેમ કાયમ માટે ભૂલી જવાની. 17. સતીત્વ અને પાતિવ્રત્ય. યૌદ્રી પર્યંત વિજયયાત્રા પૂરી કરી મહારાજ ભરત આકાશરથ દ્વારા પ્રતિષ્ઠાનપુર પાછા ફર્યા. ભરત પોતાના આગમનની કોઈને ખબર આપ્યા વિના અચાનક મેઘ પ્રતિછંદમાં પહોંચી ગયા. કુળીબંધ યજ્ઞો અને એટલા જ વિજયો કરનાર મહારાજ ભરતના પ્રતિષ્ઠાનપુરના નગરજનોએ એટલી બધી વાર જાહેર સ્વાગત કર્યા હતા કે એકાદ વાર કોઈને પણ કર્યા વિના શાંતિથી મેઘ પ્રતિછંદ પ્રાસાદમાં બેસી જવામાં ભરતને ગમત પડી. મહારાજ આપ? સુનંદાની દાસી મહારાજ ભરતને એકાએક આવેલા જોઈ વંદન કરવાનો શિષ્ટાચાર ભૂલી સા આશ્ચર્ય પૂછી બેઠી, હમણાં જ આવ્યો, મહારાણી ક્યાં છે? મહારાજ ભરતને પણ શિષ્ટાચારનો ખ્યાલ ન રહ્યો, તેમને તો દાસીના વદન પર ફેલાઈ ગયેલા આશ્ચર્ય અને અક્રામણ જોવાની ભારે મજા પડી. મહારાજ ભરત છડી પોકાર વિના પ્રવેશવાનો આનંદ માણી રહ્યા હતા. આ પરે તેમને રાજમહેલના શિષ્ટાચારની કૃત્રિમતાનો ખરો ખ્યાલ આવ્યો. મહારાજ, મહારાણી તો ગૌશાળામાં ગયા છે, આપ પધારવાના છો એની તેમને ખબર નહીં હોય. આજે જ એક ગાય વાછરડીને જન્મ આપતા મૃત્યુ પામી. મહારાણી એ તાજી જન્મેલી વાછરડીની ખબર કાઢવા ગયા છે. આપ બેસો, હું મહારાણીને હમણાં બોલાવી લાવું. દાસી ડગાઈ ગઈ હોય એમ દડાબંધ વાત કરી શકતી નહોતી, છતાં તેણે કહેવાનું હતું તે બધું કહી દીધું. મહારાણીને તેમના કામમાં વિક્ષેપ પાડવાની જરૂર નથી, તું ચિંતા ન કરીશ, હું ગૌશાળામાં જઉં છું. ભરતે દાસીને જતી રોકી. ભરતે ગૌશાળામાં અનુપમ દ્રશ્ય જોયું. ચિનાસુખ પહેર્યું હોવા છતાં મહારાણી સુનંદા ગૌશાળાની ગોબરી ભોંય પર બેઠી હતી અને નવજાત વાછડીને લગભગ પોતાના ખોરામાં બેસાડી દૂધ પીવડાવતી હતી. કપડાં બગડે એની તેને પરવા નહોતી. મા વિનાની સુનંદા મા બની હતી. મહારાજ ભરતની પાછળ પાછળ ગૌશાળામાં આવી પહોંચેલી દાસી સુનંદાને બોલાવવા જતી હતી. તેને ભરતે ઈશારાથી મૌન રહેવા સૂચવ્યું. સુનંદા વાછડીના મોંમાં દૂધના ટીપા પાડતી હતી, તેમાંથી કોઈ ટીપું તેના વસ્ત્ર પર પણ પડતું સુનંદાને પોતાનો તેનો ખ્યાલ સરખો નહોતો. સુનંદા વાછડી પર જે માતૃભાવ ઢોરી રહી હતી તે દ્રશ્ય ભરતને પાવનકારી લાગ્યું. આની સમક્ષ મહારાણી પદ પણ ગૌણ લાગે. સુનંદાને માતૃભાવમાં પણ એકાગ્ર જોઈ મહારાજ ભરતને ભગવાન પરશુરામે આપેલી આશીષ યાદ આવી. મહારાણી સુનંદા વાછડીને પૂરતું પોષણ આપી ઊભી થઈ તો તેણે મહારાજ ભરતને સામે ઊભેલા જોયા. આંખ દગો કરી નથી દેતી ને, તેની ખાતરી કરવા સુનંદાએ આંખો ચોરી જોઈ. પછી તે હર્ષભેર બોલી ઉઠી, તમે ક્યારે આવ્યા? મહારાજ ભરત સુનંદાના પ્રશ્નનો ઉત્તર આપે એ પહેલાં તે દાસી તરફ ફરી બોલી, તું પણ મૂંગી મૂંગી કેમ ઊભી છે? બોલતી કેમ નથી? દોડતી આવીને મહારાજના આગમનના સમાચાર મને કેમ ન પહોંચાડ્યા? સ્વયં મહારાજે મને બોલતી રોકી, તેમાં હું શું કરું? દાસીએ પોતાનો બચાવ કર્યો. મહારાજ અને મહારાણીના પ્રેમ વિવાદમાં પોતે દંડાઈ ન જાય એ માટે દાસી જાગ્રત હતી. કેમ રે દેવ, કંઈ રિસાયા છો? આપનો મોં કેમ સિવાઈ ગયું છે? સુનંદાએ પાછું ભરતને પૂછ્યું. તેના એ પ્રશ્નોમાં આછો છણકો પણ હતો. વર્ષોના વિદેશવાસ બાદ ઘેર આવેલા પતિ પત્નીથી કદી રિસાતો હશે કે? તને આ બાબતમાં જાણકારી ન હોય તો કોઈકને પૂછી જોજે. મહારાજ ભરત દાસીની હાજરી ભૂલી ગયા હોય તેમ સુનંદાની સાથે ગમતે ચડ્યા. સુનંદાની સાડીને ચોટેલી એક સરી તેમણે ખંખેરી નાખી. બાયડી દાસી આડું જોઈ ગઈ હતી. દાસીને પોતાના માલિકની પ્રેમ ગોષ્ઠીની સાક્ષી હોવાનો દેખાવ કરી શકે તેમ હતી, ન ત્યાંથી સરકી જઈ શકતી હતી. તો આવતા વેંત મને બોલાવી કેમ નહીં? સુનંદાની ફરિયાદમાં સંતોષનો રણકો હતો. મહારાજ ભરત તેને મળવા ગૌશાળા સુધી આવ્યા. એનું મર્મ તે બરાબર સમજી હતી. માતા ભૂમિ પોતાના સંતાનને પોષતી હોય એમ તમે ભૂમિના એક બારાને પોષવાનું કામ કરી રહ્યા હતા. આવા ઉમદા માતૃકૃત્યમાં વિક્ષેપ કેમ પડાય? ભરતે સુનંદાને ખભે હાથ મૂકી તેને ગૌશાળા બહાર દોરી. દાસી ગૌશાળામાં વ્યવસ્થા કરવા રોકાઈ ગઈ. સુનંદા, મેઘ પ્રતિછંદમાં નવજાત વત્સની સંભાળ લેનારું અન્ય કોઈ નથી કે તારે પોતે એને પોષવાની જવાબદારી લેવી પડી? ભરતે સુનંદાના ખંડમાં ગયા પછી તેની પરીક્ષા કરતા હોય તેમ પૂછ્યું. મહારાજ ભરત, ભગવાન પરશુરામની આશીષનો તારો મેળવવા માંગતા હતા. આવડા મોટા પ્રાસાદમાં અને આવા સમૃદ્ધ રાજ્યમાં એક વાછડીની સંભાળ લેનાર મારા સિવાય બીજું કોઈ નથી એમ કે હું મિથ્યા અભિમાન ગણાય. હું એ મા વિનાની વાછડીને પોષું છું મારા આનંદ ખાતર. સુનંદાએ ભરત સમક્ષ અંતરનો ભાવ વ્યક્ત કર્યો. સુનંદા, તું વાછડીને ખોરામાં લઈ દૂધ પાતી હતી અને દાસી તથા હું એ દ્રશ્ય નિરાંતે જોતા હતા. તેમાં મને ઋગ્વેદના મંત્ર અન્યવત્સમ ભરતી ક્ષેત્રી માતા, એક માતા આરામ કરે છે બીજી બારને પોષે છે નું કલ્પનાચિત્ર તાદ્રશ્ય થતું લાગ્યું. ભરતના મનમાં પરશુરામના શબ્દ ગુંજતા હતા. માતૃત્વની ઝંખના સ્ત્રી માત્રમાં જ સહજ છે. તેમના એ કથનનું તથ્ય ભરત પોતાની નજર સમક્ષ નિરખી રહ્યા હતા. સુનંદાએ સાચું કહ્યું હતું કે તે પોતાના આનંદ ખાતર વાછડીને પોષતી હતી. આ વખતની યાત્રામાં તમે કાવ્યવિહાર ઘણો કર્યો લાગે છે. સુનંદાએ સ્ત્રી સહજ લજ્જા અનુભવતા કહ્યું. સુનંદા, યાત્રામાં મારી જીવંત કવિતા સાથે હતી. ત્યાં સુધી તો કાવ્યવિહાર મર્યાદામાં રહ્યો, પરંતુ જીવંત કવિતા મારાથી છૂટી પડી એટલે કાવ્યવિહાર સિવાય એકાંતની અન્ય કોઈ પ્રવૃત્તિ જ ન હતી. ભરત રંગમાં હતા. પ્રત્યેક વિજય યાત્રાને અંતે મહારાજ ભરત ગંગા અગર યમુનાને કાંઠે મોટો યજ્ઞ યોજતા. આ રીતે તેમણે યમુનાને કાંઠે 78 અને ગંગા તીરે 55 એમ કુલ 133 યજ્ઞો કરાવ્યા હતા. કુલપતિ કણ્વ મુનિ, ભારદ્વાજ વગેરે એ યજ્ઞોમાં ઉપસ્થિત થતા. આ યજ્ઞો પરથી મહારાજ ભરતે એકંદરે કેટલા વિજય કર્યા તેનો ખ્યાલ આવશે. દક્ષિણની વિજયયાત્રાને અંતે મહારાજ ભરતે યજ્ઞ ન ગોઠવ્યો ત્યારે લોકોને આશ્ચર્ય થયું. મહારાજ ભરતે યજ્ઞ શા માટે ન કર્યો તેની છાને ખૂણે ચર્ચા પણ થતી. સૌ પોતાને ફાવતા કારણ શોધી કાઢતા. મહારાજ ભરતે યજ્ઞ ન કર્યો એટલે કુલપતિ કણ્વ કે અન્ય ઋષિમુનિઓને બોલાવવાનો પ્રશ્ન જ ઊભો ન થયો. પ્રતિષ્ઠાનપુરમાં 15 દિવસ રહી સૌની સાથે નિરાતે વાતો કર્યા પછી મહારાજ ભરતે થોડા દિવસ કણ્વ આશ્રમમાં રહેવા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો. મહારાણી સુનંદા થોડા દિવસ બાદ પ્રતિષ્ઠાનપુર છોડી બહાર નીકળવાનું વિચારતી હતી, પરંતુ મહારાજ ભરતે કણ્વ આશ્રમમાં એકલા જઈ આવવાનું નક્કી કર્યું. સુનંદાની સગવડે બીજી વાર કણ્વ આશ્રમ જવાનો ભરતને વાંધો નહોતો. મહારાજ ભરત ગુરુદેવ કર્ણવની સલાહ લેવા ઉત્સુક હતા. મહાન પુરુષને મૂંઝવણ થાય ત્યારે તેમના પૂછવા ઠેકાણા વિરલ હોય છે. ભરત માટે કર્ણવ પૂછવાનું ઠેકાણું હતા. વિશ્વવિજેતા સમ્રાટ ભરત ગુરુદેવ કર્ણવ સમક્ષ ચિર વિદ્યાર્થી હતા. મહારાજ ભરત પ્રતિષ્ઠાનપુરથી થોડા સાથીઓ સાથે માલિની વન તરફ જવા ઉપડ્યા. ભરતે માલિની નદીના તટ પર પાઘડીપને ફેલાયેલ કર્ણવ આશ્રમની હવા શ્વાસમાં ભરી કે તરત મનના બધા ઉદામાં સમી જતા હોય તેવો ભાવ અનુભવ્યો. મહારાજ ભરતને કર્ણવ આશ્રમના વાતાવરણમાં પ્રેરણા ભરી હોય તેવું લાગ્યું. મહારાજ ભરત માણી શકાય છતાં વર્ણવી ન શકાય એવી શાંતિનો અનુભવ કરી રહ્યા. મનપસંદ સુગંધ સમક્ષ થંભી જવાનું મન થાય તેવા ભાવપૂર્વક ભરત થોડી વાર સ્થિર બનીને આશ્રમના વાતાવરણમાંથી જિલ્લાથી વિશિષ્ટ શાંતિનો સુખાનુભવ વાગોરી રહ્યા. થોડી વારે મહારાજ ભરત સુખ સમાધિમાંથી જાગ્રત થતા હોય તેમ ગુરુદેવ કર્ણવની કુટીર તરફ ચાલ્યા. એ જ તપોવન હતું, એ જ વૃક્ષ અને વેલ હતા. એવા જ હેતાર હરણ આશ્રમની લીલીછમ ઘાસ ચરી રહ્યા હતા. પણ મહારાજ ભરતને આ વખતે એ બધું જાણે જુદું જ લાગ્યું. સમગ્ર આશ્રમ ધનીભૂત સ્નેહ હોય અને મહારાજ ભરતને પોતામાં સમાવી લેતો હોય એવો ભાવ તેમણે અનુભવ્યો. મહારાજ ભરત અને કર્ણવ આશ્રમ જાણે એક રસ બની ગયા. આશ્રમમાં અભ્યાસ કરતા ત્યારે ભરતે આવો ભાવ અનુભવ્યો હતો. એ પછી ચક્રવર્તી સમ્રાટ તરીકે મહારાજ ભરત અનેક વાર આશ્રમમાં આવ્યા હતા. ત્યારે એ જ ગુરુદેહ અને એ જ આશ્રમ હોવા છતાં પણ મહારાજ ભરતને પોતે આશ્રમના મહેમાન હોય તેવું લાગતું. રાજવી પદના શિષ્ટાચાર ભૂલી મહારાજ ભરત પાછળ આશ્રમવાસી બનવાનો જેમ વિશેષ પ્રયત્ન કરતા એમ તેમને અગમ્ય અતિથિભાવ જરોની જેમ વિશેષ જોશથી વર્ગી રહેતો. કર્ણવ આશ્રમમાં કોઈ મહારાજ ભરતને પરાયા ન લાગતું. કોઈના વર્તમાનમાં પ્રેમનો ઉમરકો ઓછો થયો હોય એવું ન જણાતું. છતાં ચક્રવર્તી ભરતને પોતે કર્ણવ આશ્રમથી અર્ઘા પડી ગયા હોય તેવું લાગ્યા કરતું. ઘણા વર્ષો બાદ એ પરાયાપણાનો ભાવ ગયો તેથી મહારાજ ભરત અત્યંત પ્રસન્ન થયા. બચપણનું મધુર સંભારણું વૃદ્ધાવસ્થામાં પાછું મળતા થાય તેવો આનંદ ભરતનું અંતર ભરી રહ્યો. આવ ભરત, આ વખતે તો તું કોઈ મહાન પરિવર્તનને આરે ઊભો હો તેવું લાગે છે. કુલપતિ કર્ણવનું હેત સદાય વાલની વાદળીની જેમ વરસતું વાર્ધક્ય ખંખેરી નાખતા હોય તેમ ઊભા થઈ કર્ણવે મહારાજ ભરતને સ્નેહ આલિંગનમાં લીધા. હા ગુરુદેવ, હું જીવન પરિવર્તનને તબક્કે આવી પહોંચ્યો છું. ભગવાન પરશુરામ અજબ વિભૂતિ છે. મને વિશ્વવિજય કરવાની પ્રેરણા તેમણે આપી હતી. વિનાશકારી યુદ્ધખોરીના નિવારણ અર્થે યુદ્ધ કરવું પડે એ પરમ સત્ય મને તેમણે સમજાવ્યું હતું. ભગવાન જામદગ્નિએ પોતે રાષ્ટ્રને એકત્વ ભાવનાનું અર્પ્યું. મને તેમણે રાષ્ટ્રની સીમાઓ દીર્ઘકાળ પર્યંત સુરક્ષિત કરવાનું કામ સોંપ્યું. વર્ષો માંગી લે તેવું કામ, એ કામ પરિપૂર્ણ થવા આવ્યું છે. એમ લાગ્યું કે તેમણે મને શિક્ષણ કાર્ય હાથ ધરવા આજ્ઞા કરી છે. મહારાજ ભરતે ગુરુદેવ કર્ણવ સમક્ષ પોતાના જીવનનો હિસાબ રજૂ કરતા હોય તેમ કહ્યું. જાણું છું ભરત, પરશુરામ માત્ર દ્રષ્ટા નહીં, આ જન્મ ક્રાંતિકાર પણ છે. ઠરીઠામ બેસવું એ તેમને મન કહોવાવવું છે. સમગ્ર રાષ્ટ્રમાં આચાર મુદ્રાનું એકત્વ સ્થાપવા તેમણે તને નાટકશાસ્ત્રનું પ્રશિક્ષણ હાથ ધરવા કહ્યું તે સર્વથા યોગ્ય છે. એ કાર્ય તને સોંપીને પરશુરામ બતાવવા માંગે છે કે રાષ્ટ્ર નિર્માણનું કામ શકવર્તી વિજયોથી જરાય ઉતરતું નથી. વાસ્તવમાં કોઈ પણ પ્રમાણિક કામ ઉતરતું નથી. માણસ શું કામ કરે છે તેના જેટલું જ મહત્વનું તે પોતાને ભાગ આવેલું કામ કેવી નિષ્ઠા અને કાર્યદક્ષતાપૂર્વક પાર પાડે છે તે છે. ભરત, નાટ્યશાસ્ત્રનું શિક્ષણ કાર્ય અને સોંપવા પાછળ પરશુરામના બીજા પણ ઉદાત્ત હેતુ છે. કુલપતિ કણ્વ ભરત અને પરશુરામ વચ્ચે થયેલી વાતચીત વખતે હાજર હોય તે રીતે વાત કરી રહ્યા. ગુરુદેવ, ભગવાન પરશુરામ આર્ષ દ્રષ્ટા છે. પરશુરામ સૌથી પહેલાં એ પ્રસ્થાપિત કરવા માંગે છે કે મહાન સમ્રાટ કરતાં આચાર્યનું પદ ચડિયાતું છે. બીજું, નાટ્ય પ્રયોગ લપસની ભૂમિ છે. નાટ્યશાસ્ત્રની આરાધના નહીં પણ માત્ર અભિનય કરતા પાત્રો એ ભૂમિ પર લપસી પડે તેવો ભય છે. એમ થાય તો નાટ્યશાસ્ત્ર વગોવાય, શિષ્ટ સમાજ તેના ઓછાયાથી પણ દૂર ભાગતો થાય. ગુરુદેવ, ભગવાન પરશુરામે મને આ વાત કરી હતી. હા, પરશુરામ આ ભયસ્થાન અંગે સજાગ છે, એટલે જ તેમણે આ પ્રવૃત્તિનું સંચાલન તમે સોંપ્યું. જે વ્યક્તિની ચારિત્ર્યની ભૂમિકા અત્યંત ઊંચી હોય તેને જ આ કામ સોંપાય એવી પરંપરા પાડવાની પરશુરામની ગણતરી છે. ભરત, નાટ્યશાસ્ત્રનો આચાર્ય થવાને તું યોગ્ય છે એવું પરશુરામનું પ્રમાણપત્ર પામી તું ધન્ય બન્યો. કુલપતિ કણ્વ પોતાના સમાજશાસ્ત્રના ઊંડા અભ્યાસનું કારણ રજૂ કરી રહ્યા. ગુરુદેવ, ભગવાન પરશુરામ અને આપ મને અધ્યાપન માટે યોગ્ય ગણો તેનો મને ગૌરવ છે, પરંતુ મને શિક્ષણનો સીધો અનુભવ નહિવત છે. આ ક્ષતિ દૂર કરવા આપે મને માર્ગદર્શન આપવું પડશે. જીવનના શ્રેષ્ઠ વર્ષો રણક્ષેત્ર પર ગાળનાર મહારાજ ભરત વાનપ્રસ્થ આશ્રમમાં નવી દિશામાં કામ કરવા તૈયાર થયા. અધ્યાપનનું કામ કેવી રીતે કરાય એ બાબતમાં કુલપતિ કણ્વનું માર્ગદર્શન માંગતા તેમને કશો સંકોચ નહોતો. ભરત, નાટ્યશાસ્ત્રના નિયમો વેર વિખેર તો છે જ, તારે તેનું વ્યવસ્થિત સંપાદન કરવાનું છે. એ સંપાદન કાર્ય પણ આસાન ન માનીશ, તારી નૈસર્ગિક કલા સુજ એમાં ઉપયોગી થશે, પરંતુ તારું કામ માત્ર સંપાદન કરીને બેસી રહેવાનું નથી. તારે નાટ્યશાસ્ત્ર શીખવવાનું પણ છે, એ માટે તારે શબ્દ વિશે પાયાનો વિચાર કરવો પડશે. નૃત્ય સંગીત અભિનય તો નાટકના ભાગ છે જ. ગુરુદેવ, કણવે પ્રાથમિક પદાર્થ પાઠ આપતા હોય તેમ ભરતને વિષયની ગહનતામાં અવગાહન કરાવવાનો પ્રયાસ કર્યો. ખરું છે ગુરુદેવ, નાટ્યશાસ્ત્રના અભ્યાસ માટે વ્યુત્પત્તિશાસ્ત્ર જાણવાનું આવશ્યક છે. એ વિષયનું પ્રાથમિક જ્ઞાન હું આપની પાસેથી પામ્યો છું, હવે તેમાં ઊંડો ઉતરવા પ્રયાસ કરીશ. ભરતને શબ્દ વિશેનું જ્ઞાન પામવા વ્યુત્પત્તિશાસ્ત્ર કરતાંય વિશેષ સૂક્ષ્મ જ્ઞાનની જરૂર છે તેનો પણ ખ્યાલ નહોતો. ભરત, વ્યુત્પત્તિશાસ્ત્ર તો ખરું જ, હું તેથી એ ઊંડાણમાં પ્રવેશવાની વાત કરું છું. તારે સ્વાભાવિક શબ્દ સુધી પહોંચવું પડશે. કુલપતિ કણવે કોઈ તાજા વિદ્યાર્થી સાથે વાત કરતા હોય તેમ કહ્યું. અત્યારે તેમના મનમાં ભરત સાર્વભૌમ ચક્રવર્તી સમ્રાટ નહીં પણ પોતાના જૂના પ્રિય વિદ્યાર્થી હતા. ભરતની જિજ્ઞાસાથી કણ્વ પ્રસન્ન હતા. ગુરુદેવ, મારા અજ્ઞાન માટે ક્ષમા કરજો. આપ કોઈ અગાધ ઊંડાણની વાત કરતા હો એમ લાગે છે. તેને તરીએ પહોંચવાનું મારે માટે કદાચ દુષ્કર હોય. ભરતે નમ્રતાપૂર્વક કહ્યું, ભરત, જે ઊંડાણનો તાગ અનન્ય કોઈ પામી શક્યું હોય ત્યાં તું શા માટે ન પહોંચી શકે? અત્યાર સુધી તું એટલો ઊંડો કેમ નથી ઉતર્યો? તેની ફિકર પડતી મૂકી ત્યાં પહોંચવાનો પ્રયત્ન આરંભી દે. કણ્વ પ્રોત્સાહન આપી રહ્યા, ગુરુદેવ, એ ઊંડાણ કેટલું ગહન છે અને ત્યાં કયે માર્ગે પહોંચાય તેમ છે એ બધું આપે જ મને સમજાવવું પડશે. મહારાજ ભરતને શિષ્યભાવ ધારણ કરવામાં આનંદ આવ્યો. ભરત, દુનિયાવી અનુભવોમાં શબ્દના 5 સ્તર દેખાય છે. અશબ્દ, પરશબ્દ, શબ્દતન માત્ર, સૂક્ષ્મ શબ્દ, સ્થૂલ શબ્દ, છેલ્લા 3 અપર શબ્દ કહેવાય છે. કુલપતિ કણવે મહારાજ ભરતને શબ્દ બ્રહ્માના હાર્દમાં પ્રવેશ કરવાનો પ્રયત્ન કર્યો. ગુરુકુળના સામાન્ય વિદ્યાર્થીને આ જ્ઞાન ન અપાતું. શબ્દના સ્વરૂપ વિશેનું આ જ્ઞાન આધ્યાત્મિક માર્ગે જવાનું પ્રાથમિક સોપાન ગણાતું. ગુરુદેવ, શબ્દ બ્રહ્માના આ 5 સ્તર વિશે આપે જરા વિસ્તૃત રીતે સમજાવવું પડશે, ભરતે શિષ્યભાવે વિનંતી કરી. કલ્પી લે કે સામે વિશાળ સરોવર છે, તેનું પાણી કાચની જેમ નિસ્પંદ પડ્યું હોય તો તેની અવસ્થા અશબ્દ કહેવાય. સરોવરમાં તરંગ હોય પણ તેનો ધ્વનિ સંભળાતો ન હોય તો તે પરશબ્દ અવસ્થા છે. પાણીના તરંગનો ધ્વનિ તેના શુદ્ધ સ્વરૂપમાં સાંભળી શકાય તે શબ્દ માત્ર અવસ્થા છે. આ છે શબ્દની પ્રકૃતિ. યોગ અગર વિજ્ઞાનની સહાયથી જે શબ્દ સંભળાય તે સૂક્ષ્મ શબ્દ અને કાનથી સાંભળી શકાય તે છે સ્થૂલ શબ્દ. જુદા જુદા સ્તરના શબ્દ સાંભળવા માટે પારમાર્થિક કર્ણ, દિવ્ય કર્ણ અને ભૌતિક કર્ણ છે. કુલપતિ કર્ણને પોતાની વાતમાં રસ લે તેવા શિષ્ય સાથે વાતો કરતા આનંદની ભરતી ચડી. ગુરુદેવ, આ તો તાગવાનું મન થાય તેવું ઊંડાણ છે. બીજ મંત્ર કહે છે તે શું છે? ભરતે રસપૂર્વક પૂછ્યું. સ્વાભાવિક શબ્દ એટલે દ્રવ્યનો બીજ મંત્ર. એક દ્રષ્ટાંત આપું. રમ અગ્નિનો બીજ મંત્ર છે. કુલપતિ વાત કરવાના રંગમાં હતા. ગુરુદેવ, આ બીજ મંત્ર નક્કી કેવી રીતે થાય છે? ભરત, આપણે જેને અગ્નિ કહીએ છીએ તેના મૂળમાં શક્તિવ્યૂહ છે. એ શક્તિવ્યૂહ નેત્રોને ઉત્તેજિત કરીને અગ્નિનું રૂપ જ્ઞાન જન્માવે છે. ચામડી અને સ્નાયુઓને ઉત્તેજિત કરી તાપ જ્ઞાન જન્માવે છે. પરંતુ સામાન્ય રીતે કાનને ઉત્તેજિત કરીને શબ્દ જ્ઞાન ઉત્પન્ન થતું નથી. પણ પારમાર્થિક કર્ણમાં અગ્નિનો એક શબ્દ છે. દિવ્ય કર્ણ પણ થોડે ગણે અંશે એ શબ્દને પકડી શકે છે. આમ દિવ્ય કર્ણે અગ્નિ માટેના સ્વાભાવિક શબ્દને રમ સ્વરૂપે સાંભળ્યો છે. પ્રત્યેક દ્રવ્યને પોતાનો શક્તિવ્યૂહ હોય છે? હા, મેં શંખ વગાડ્યો તેમાં શંખનો જે નાદ થયો તે શંખ માટે સ્વાભાવિક શબ્દ કે બીજ મંત્ર નથી. જે શક્તિવ્યૂહે શંખને શંખ બનાવ્યો તેની જ શબ્દવ્યૂહમાં અભિવ્યક્તિ, તે બીજ મંત્ર છે. કુલપતિ કણ્વ શક્ય તેટલી સરળ રીતે ભરતને બીજ મંત્રના હાર્દમાં પ્રવેશ કરાવવાનો પ્રયત્ન કરી રહ્યા. ગુરુદેવ, આ હિસાબે બીજ મંત્ર અને ગુરુમંત્ર વચ્ચે ક્યાંક કશોક નાતો હોવો જોઈએ. ભરતની જિજ્ઞાસા વધતી ચાલી. ભરત, જ્યાં જીવ ત્યાં શિવ, જ્યાં શિવ ત્યાં શક્તિ. આ હિસાબે જીવ માત્રનો એક નિજસ્વ બીજ મંત્ર છે. ગુરુમંત્ર આપણા નિજસ્વ બીજ મંત્રને અનુરૂપ હોવો આવશ્યક છે. ગુરુમંત્ર નિજસ્વ બીજ મંત્રથી વિરોધી હોય તો અંતરનો શક્તિવ્યૂહ અસ્વસ્થ બની જાય છે. બીજું બીજ મંત્ર સરળ અથવા યોગિક હોઈ શકે. બીજ મંત્રની સ્વાભાવિક શબ્દની સી અસર હોય છે? ભરતે પૂછ્યું. ભરત, કોઈ પણ દ્રવ્યનું કેન્દ્ર છે શક્તિવ્યૂહ અથવા ચાંચલ્ય સિદ્ધ યોગી રમ ઉચ્ચારે તો અગ્નિ પ્રગટે. આપણે પણ રમ અથવા વેદમંત્ર અગ્નિ મિલેનો યોગ્ય નાદપૂર્વક પાઠ કરીએ તો અગ્નિ પ્રગટ થાય. જઠરાગ્નિ પણ અગ્નિનું એક સ્વરૂપ છે. કણવ ભરતને શબ્દ રહસ્યના મૂળમાં લઈ જઈ રહ્યા હતા. ગુરુદેવ, આપની વાત પરથી સમજાય છે કે મંત્ર સ્વાભાવિક શબ્દ હોવાથી તેના સાચા ઉચ્ચારનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હા, વેદના મંત્રોના સ્પષ્ટ ઉચ્ચારનો આગ્રહ રાખવાનું એ જ કારણ છે. વેદ આદિ શાસ્ત્રોમાં શબ્દનું પ્રાધાન્ય છે, ઇતિહાસ આદિમાં અર્થનું. ગુરુદેવ, મંત્ર અને યંત્રમાં સૌ ફેર છે. ભરત, સ્વાભાવિક શબ્દ જેમ મંત્ર કહેવાય છે તેમ સ્વાભાવિક રૂપ યંત્ર કહેવાય છે. ભરત, તારે વ્યાકરણ અને વ્યુત્પત્તિ શાસ્ત્ર ઉપરાંત બીજ મંત્રનો અભ્યાસ કરવો પડશે. તેમાં યોગના વિશેષ જ્ઞાનનો પણ સમાવેશ થાય છે. આટલું શીખ્યા પછી તું નાટ્યશાસ્ત્રમાં આગળ વધે તે ઇષ્ટ છે. ભરત કણ્વ આશ્રમમાં થોડા દિવસ માટે આવ્યા હતા, તેને બદલે થોડા અઠવાડિયા રોકાઈ ગયા. નવેસરથી અધ્યયનનો આરંભ કરવાનો તેમને કશો કંટારો નહોતો, ઉલટો આનંદ હતો. કણ્વ આશ્રમમાંથી પાછા પ્રતિષ્ઠાનપુર જવાને બદલે ભરત તેમના રિવાજ મુજબ ભગવાન મારીજીને વંદન કરવા હેમકૂટ ગયા. આ વખતે ભરતને ભગવાન મારીજી પાસે જવાનું ખાસ કારણ પણ હતું. ભારદ્વાજ અમને કર્ણ આશ્રમને બદલે મારીજી આશ્રમમાં રહેવા આવ્યા હતા. ભરત મારીજી આશ્રમને દ્વારે પહોંચ્યા ત્યારે તેમને ચમકાવવા હોય તેમ સ્વયં ભગવાન મારીજી તેમની પ્રતીક્ષા કરતા આશ્રમને સુશોભિત દ્વારે ઊભા હતા. ભરતે તેમને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા, તેમની ચરણરજ સિરેલી ધરી. મારીજી પોતાના પૌત્ર સમ લાડકા ભરતને હાથ જાળી પોતાની કુટીરમાં લાવ્યા. કેમ ભરત, તારું વિજય યાત્રાઓનું કામ પરિપૂર્ણ થયું? મારીજીએ કુશળ સમાચારને બદલે ગણતરીપૂર્વક રાજકીય સ્વરૂપની વાતથી પ્રારંભ કર્યો. હા ભગવાન, લાગે છે કે મારા પર આવેલી રાજકીય કામગીરી મને આવડે તે રીતે પરિપૂર્ણ થઈ. શેષ જીવન ધાર્મિક અને નૈતિક એકતા પામેલ રાષ્ટ્રની સાંસ્કૃતિક એકતા ઘડવામાં વિતાવવું છે. ભરતે વિનમ્રપણે પોતાના જીવનની ભાવિ યોજના રજૂ કરી. છેક બાલ્ય અવસ્થાથી તેઓ ભગવાન મારીજીના આશીર્વાદનું મોટું મૂલ્ય આંકતા શીખ્યા હતા. મેનકા અને સાનુમતીએ દઢ કરેલો એ સંસ્કાર હતો. સારો વિચાર છે. ઈશ્વરને મારી પ્રાર્થના છે કે રાજકીય કાર્યક્ષેત્રની જેમ એ નવા ક્ષેત્રમાં પણ તને સકવર્તી સફળતા સાંપડો. તારા એ કાર્યની અસર રાષ્ટ્ર પર ચિરકાર પર્યંત રહો. ભરત પરશુરામ યુગ દ્રષ્ટા છે. તેમણે ચિંધેલું કામ તેમની કલ્પના કરતાંય વધારે સારી રીતે પાર પાડવાની અનુકૂળતા તને ઈશ્વર આપશે. ભગવાન મારીથી જે મુક્ત મનથી આશીષ આપી રહ્યા હતા તેની પાછળ કશું બીજું રહસ્ય પણ છે એમ ભરતને લાગ્યું. ભગવાન પરશુરામે સુનંદાને પુત્રવતી ભવઃ એવી આશીષ અર્પી છે. ભરતે મુક્ત મનથી મૂળ મુદ્દો આગળ ધર્યો. ભરત, પરશુરામની જીભે કદી અસત્ય ઉચ્ચારણ થાય નહીં. તેમની જીભે અમસ્તુ બોલાઈ ગયું હોય તો પણ તે સાચું ઠરીને રહે એટલી પ્રબળ તેમની સત્યની ઉપાસના છે. આ બાબતમાં આપે સહાયરૂપ બનવું પડશે. ભરત, તું તો આ આશ્રમનું સંતાન, તને સહાયભૂત થવું જ જોઈએ. કહે, તુસી અપેક્ષા રાખે છે. ભગવાન, મેં રાજધુરાનો ભાર વહેવાનું શરૂ કર્યું ત્યારે મુનિ ભારદ્વાજની સહાય માંગી હતી. એ વખતે ભારદ્વાજ આયુર્વેદના શિક્ષણ કાર્યમાં રોકાયેલા હોવાથી મારી સાથે નહોતા આવ્યા. આપે પણ ત્યારે તેમને ચાલુ કામ પરથી છૂટા કરવાનું ઉચિત ન માન્યું એટલે હું મૌન રહ્યો હતો. આપની ઈચ્છાને મેં હંમેશા આજ્ઞા માની છે. એ વખતે આપે કહ્યું હતું, એક કાર્ય ભારદ્વાજે રાજકારણમાં ઝુકાવવું પડશે, પ્રતિષ્ઠાનપુરમાં રહેવું પડશે. એ કાર આવી પહોંચ્યો છે એમ મને લાગે છે. ભરત પોતાની માગણી સ્પષ્ટ શબ્દોમાં રજૂ કરવાને બદલે બિનજરૂરી ગોર ગોર વિવરણમાં પડ્યા. ભરત, એ બધું મને યાદ છે. તું ગોટા શા માટે વારે છે? એક પછી એક મુદ્દો હાથ પર લે. સૌથી પહેલા મુદ્દા અંગે કહ્યું કે ભારદ્વાજ સુનંદાના વિશિષ્ટ નિયોગ માટે આવશે. ભગવાન મારીચીએ ભાવિ આડનો પડદો હટાવતા હોય તેમ આગાહી કરી. શબ્દો થોડા પણ કેવા ભાવગર્ભિત. ભગવાન, આપના કથનથી મારા મન પરનો અડધો બોજ ઉતરી ગયો. આપના આશીર્વાદ. ભરતના સ્વરમાં કૃતજ્ઞતા તરવરી રહી. ભરત, ભારદ્વાજનું સુનંદા તું દક્ષિણની યાત્રાએ જતા પહેલાં મને મળવા આવ્યા ત્યારે મેં ભારદ્વાજ અને સુનંદાના માથા પર હાથ મૂકી આશીષ આપી હતી. એ પ્રસંગ તને યાદ છે? હાજી, એ પ્રસંગ મને બરાબર યાદ છે. એ વખતે મને તેનો સંદર્ભ સમજાયો નહોતો. ભારદ્વાજ આશીર્વાદની એ રીતનો સંદર્ભ સમજી ગયો હતો. યાત્રા પરથી પાછા ફરી તેણે મને પૂછ્યું હતું, ગુરુદેવ, અમારી યાત્રા પ્રયાણ વખતે આપે મારા અને સુનંદાના મસ્તિષ્ક પર હાથ મૂક્યા અને ભરતને બાકાત રાખ્યો, તે શા માટે? સહેતુક, મેં ઉત્તર આપ્યો હતો. મારે એ હેતુ સમજવો છે. ભારદ્વાજે બારક્ષમી હઠ કરી હતી. અવશ્ય સમજાવો. ભરતના વ્રત અને ઉદ્વરેત્સ બન્યાની સિદ્ધિની તને ખબર છે. ચંદ્રવંશનો ઉત્કર્ષ ભરતથી અટકી જાય એવી ઈશ્વરની ઈચ્છા નથી. આ મહાન રાષ્ટ્ર જેનું નામ તારે ભારત પાડવાનું છે સુદૃઢ બને. ભરતે આરંભેલ ગ્રામ સ્વાયત્તાના પ્રયોગોને ધાર્મિક વરાંક મળે તે માટે સુનંદાને ઉત્તમ પુત્ર, શ્રેષ્ઠ પરંપરાને સ્થાયી કરી શકે તેવો દ્રષ્ટિમંત પુત્ર જોઈએ. આશીષ આપવામાં તમને બંનેને શા માટે તારવ્યા તે હવે સમજ્યો? જવાબમાં ભારદ્વાજ નીચું જોઈ ગયો હતો. તે પણ ઉચ્ચકોટીનો સાધક છે. તું કહે ત્યારે હું ભારદ્વાજને પ્રતિષ્ઠાનપુર મોકલીશ. તે જમાવેલ સામ્રાજ્યને સંભાળી સ્થિરતા આપી જવાનું કાર્ય તેને હાથે પાર પડો. ભગવાન મારીચીએ નિસંકોચ ભાવે કહ્યું, સમગ્ર રાષ્ટ્રને ભારત નામ આપવાનું સૂચન મારીચીએ પણ ગિલગમેશની જેમ વાત વાતમાં કરી દીધું. ભગવાન, હું છૂટો. ભરત બોલી ઉઠ્યા. પોતાની અનેક વર્ષોની જહેમતને પરિણામે આકાર પામેલું રાષ્ટ્રનું રાજકીય એકત્વ વેરવિખેર નહીં થાય પણ સુગઠિત બનશે તેનો આનંદ ભરતના અંતરમાંથી છલકાઈ રહ્યો. મહારાજ શકુંતલે ભરત અંતરથી ત્યાગી હતા. રાજવૈભવની વરગણમાં તેઓ જરાય ફસાયા નહોતા પણ પોતે મનોમન ઘડેલા સ્વપ્નનું મમત્વ ભરતને અવશ્ય હતું. એ સ્વપ્ન નંદવાય તો તેમને દુઃખ થાય. ભગવાન મારીચીની આગાહીએ તેમના સ્વપ્નને અભયદાન બક્ષ્યું તેથી ભરત સંતુષ્ટ થયા. ભરતના અંતરનો આનંદ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નહોતો. જાજુ બોલીને મહારાજ ભરત એ ઘન આનંદને પાત્રો પાડવા ઈચ્છતા નહોતા. ભરત એમ છૂટા નહીં થવાય. નાટ્યશાસ્ત્રનું અધ્યાપન કાર્ય આરંભવાની પાત્રતા પામવા તારે 10 વર્ષ તેનો અભ્યાસ કરવો પડશે. અપ્સરાથી માંડી મહાયોગીઓ સુધીની વિવિધ કક્ષાની વ્યક્તિઓને મળી તેમની પાસેથી નમ્ર ભાવે જ્ઞાન મેળવવું પડશે. મારી આજ્ઞા છે કે 11 વર્ષ સુનંદાની સાથે રહે, તેના પુત્ર તારા વારસનું લાલન પાલન કર. એ પછી સુનંદાની અનુમતિ મેળવી સાંસ્કૃતિક એકતાની સ્થાપનાનું કામ આરંભી શકે છે. એટલો સમય ભારદ્રાજે અહીં આશ્રમમાં રહી તેના અહીંના કામની જવાબદારી લઈ શકે તેવી વ્યક્તિ તૈયાર કરવાની રહેશે. તે પછી તારી ઈચ્છા હશે તો ભારદ્રાજને વિતથ તથા સુનંદાને રાજ્ય વહીવટમાં સહાયભૂત થવા હું પાછો પ્રતિષ્ઠાનપુર મોકલીશ. ભગવાન મારીચીએ ભરતને ઈશ્વરી યોજનાનો વિગતવાર ખ્યાલ આપ્યો. ભગવાન, આપની કૃપા અંદરાધાર વરસે છે, હું એમાં તરબોર છું. ભરત ધન્યતાનો ભાવ અનુભવી રહ્યા. વિશેષ વાર્તાલાપની જરૂર ન રહી. મહારાજ ભરત થોડી વારે ભગવાન મારીચીને પ્રણામ કરી કુટીરની બહાર નીકળ્યા. ત્યારે પશ્ચિમમાં આથમતા સૂર્યની રક્તિમ આભા રંગ વૈભવનું કાવ્ય લહેરાવી રહી હતી. ભરતે હિમાલય પ્રદેશની અનેક રળિયામણી સંધ્યાઓ જોઈ હતી. કદાચ આથી વિશેષ સુંદર સંધ્યા પણ જોઈ હશે, પણ આજની સંધ્યા તેમને અનોખી લાગી. બાહ્ય સૌંદર્યનો પણ માનવીના મનની સ્થિતિ સાથે સંબંધ હોય છે. તો મહારાજ ભરત પ્રતિષ્ઠાનપુર પાછા પહોંચ્યા ત્યાં સુધી તેમના મનમાં કશી દુવિધા નહોતી. પોતાના ભાવિ માર્ગ વિશે કશી આશંકા નહોતી. બધું બરાબર ગોઠવાઈ જશે એની તેમને ખાતરી હતી. પરશુરામ, કણવ અને મારીચી સમિત ત્રિભુવન ભૂતિના આશીર્વાદ પામ્યા પછી કોઈ મુશ્કેલી હશે તો તે આપોઆપ દૂર થઈ જશે એવી તેમને શ્રદ્ધા હતી.